તારીખ 3/8/1991 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સુગાનીજીના પત્રાંક 24 અને 25 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 25.
સંબોધન કોઈ લાભ નહીં, પ્રયોજન નથી. વર્તમાન પર્યાય ને ઉત્તર કાલ થી પર્યાય કા જ્ઞાન વિદ્યમાન હૈ, પોતાને પોતાની પૂર્ણ દશામાં જ્ઞાન વિદ્યમાન છે. પછી આ યાદ રાખવું શાસ્ત્ર ની વાત, આ ન્યાય યાદ રાખવું, એ વાત કહી. જયારે મોક્ષ પદ છે પોતાને લક્ષ્યમાં છે કે મારો મોક્ષ પદ નજીક છે, તો પછી સ્મરણ મનન કરીને હું આગળ વધુ એ વાત ખ્યાલ છું. પુરુષાર્થથી આગળ વધી જ રહ્યા છે અને પુરુષાર્થનું પરિણમન પણ પૂર્ણ, એનું ફળ, પુરુષાર્થનું ફળ પણ નજર સામે દેખાય છે.
કૃત્રિમ પ્રયાસ
નથી, કૃત્રિમ પ્રયાસ નથી. અને યાદ રાખવાનું એટલા માટે નથી કે યાદ રાખીને શું કામ છે, પ્રયોજન શું યાદ રાખવું. ચર્ચામાં એક પ્રશ્ન પૂછ્યો કે યાદ રાખીને તારે કોઈને કહેવું કહેવું છે કે આ વાત આ જગ્યાએ લખી છે, એટલે કે મને એનું જ્ઞાન છે એમ તારે બતાવવું છે, તારું જ્ઞાન બતાવવું છે યાદ રાખીને. આ એક સ્વાભાવિક જે વૃત્તિ હોય છે જે નુકસાન કરનારી યાદ રાખનારા એ રીતે યાદ રાખવામાં ધ્યાન રાખતા હોય છે કે આ વાત આપણે બીજાને કહેવા થશે, એમાં પ્રયોજનનું ઘાત છે. નુકસાન શું છે,
પ્રયોજનનો ઘાત,
પ્રયોજનનું ઘાત, એટલે એ દ્રષ્ટિએ વાત થાય. જે યાદ રહી જાય બીજી વાત છે, એને યાદ રાખવાનું લક્ષ્ય રાખવું તે બીજી વાત છે.
પ્રવૃત્તિ મારમાં રહી વાંચન વિચારમાં, એને વાંધોમાં બીજે લક્ષ બીજું થઈ ગયું, એને વાંધો
નથી. આમાં શું છે, સ્વરૂપ લક્ષ્ય આવવા માટે સ્વાધ્યાય છે. પૂર્ણતાને લક્ષ્ય જો સ્વાધ્યાયની પ્રક્રિયા શરૂ કરી હોય તો સ્વરૂપ લક્ષ કરાવવા માટે સ્વાધ્યાય છે. પૂર્ણતાના લક્ષ્ય સ્વાધ્યાય કરતા હોય તો પૂર્ણતાના લક્ષ્યમાં તત્વજ્ઞાનનો અભ્યાસ જે થાય છે ત્યારે તે લક્ષ્યની અંદર પોતાના પૂર્ણ પદનું જે નિશ્ચય કરવો એના ગર્ભમાં એ વાત રહે છે. આ વિશે કે જેને પૂર્ણતાનું લક્ષ્ય છે એને તો પૂર્ણ શુદ્ધ કરી આવે છે, અને જે સ્વરૂપ છે એને નિર્ણય કરવો બાકી છે. પણ જેણે આવું ધ્યેય બાંધ્યું, આવું લક્ષ્ય જેને બંધાઈ ગયું, તે સ્વરૂપ નિર્ણયમાં આવ્યા વિના નહીં રહે. એટલે એના ગર્ભમાં એ વાત પડી છે, સ્વરૂપ નિર્ણયના ગર્ભમાં પડે છે. યથાર્થ લક્ષ્યના ગર્ભમાં સ્વરૂપ નિર્ણય પડેલો છે. વચન આવે છે યાદ, બહુ સારું વચન આવે છે. પૂર્ણ સિદ્ધિના ધ્યેયમાં નિર્મી પીડ્યો છે એવું કોઈ વિશે એવું જ વચન આવે છે. અથવા એને શુદ્ધ સ્વરૂપની અંતર ખોજ, એવા જીવને થાય છે કે જે ખોજના પરિણામે એને સ્વરૂપ નિશ્ચય થાય એમ કહે છે. નહીં તો એટલો ખ્યાલમાં આવે કે ભાઈ અંતર શોધ કરવી જોઈએ, વર્તે અંતર શોધ. પણ અંતર શોધ યથાર્થ થાય કે જે શોધને કારણે પોતાનું શુદ્ધ સ્વરૂપ શોધી શકે, શોધાઈ જાય, એવી યથાર્થ ક્યારે ચાલે? પૂર્ણતાનું લક્ષણ નહીં તો પોતે તો આરાધનામાં લાગેલા છે પુરુષાર્થ. એ પુરુષાર્થને એટલી પ્રધાનતા છે કે એમાં સ્મરણ કરવું ને યાદ રાખવું ને બોજો લાગે છે, પોતાનો બોજો લાગે છે. બોજાવાનું કામ કોણ કરે? બોજો હલકો, જે પુરુષાર્થથી બોજો હળવો થાય એ કરે, કે બોજો હૃદયનું કામ કરે, બોજો હળવાનું કામ. શુભ યોગ મેં ભી અપાણ અનુભવ કરને વાલે જીવ કે લૌકિક યોગ કી તીવ્ર દુર્દશા પર હે કરુણા સિંધુ કરુણા કરો, કરુણા કરો, એ વિનંતી. આ એક વાક્ય યુગીની વિચિત્રતા ઉપર નીકળે છે કે જે ધર્માત્માઓ શુભ પરિણામમાં પણ થાક અનુભવે છે, એવો જેનો અનુભવ છે કે જેને શુભ વિકલ્પ પણ થાક લાગે છે, એમાં પણ દુઃખ લાગે છે ને, એવા જીવને લૌકિક એવો બોજો પડે, આવી પડે, એને કુટુંબનો ભાર ઉપાડવો પડે, આખા કુટુંબના ભરણ પોષણનું બોજો આવી પડે, અને કેટલું તીવ્ર દુઃખ થાય, અશુભ પરિણામ થાય, કેટલું તીવ્ર દુઃખ થાય. નિર્ધનતાનું દુઃખ નથી, પણ એને જે પરિણામ કરવા પડે છે એમાં પણ એને દુઃખ ન લાગે છે, તીવ્ર દુઃખ દશા છે. કોઈ ભગવાનને વિનંતી કરે છે કે હે કરુણાના સિંધુ, તમે કંઈક કરુણા કરો, કરુણા કરો, આ વિનંતી છે. એ જ ધર્માત્મા જો નિવૃત હોય, શ્રીમદ રાજચંદ્રજી જેવા ધર્માત્મા નિવૃત હોય, એમનો ઉભાર, એમની નિર્મળતા, એમનું જે અંતરભાવી જીવન, એવું સુયોગ્ય પ્રકારે જો મેળવ કે અનેક જીવોને સન્માર્ગમાં આવવાનું કારણ, સન્માર્ગના લાભનું કારણ, તો એક રાજવાના પલ્લામાં અનેક જીવોને સન્માર્ગમાં આવવાનો ભાગ નથી. અને એક રાજાના પલ્લામાં વેપારથી થતી એમની કમાણી મૂકીએ, એમના કુટુંબ પરિવારનો ભરણ મૂકીએ. જો આ જગત નો કોઈ રચનારો ઈશ્વર હોત તો એને ખપ્પો આપવો પડે. તમને તોડ તો આવડે છે કે નથી આવડતું? આવું તોડવું છે તમે? આવા મહાપુરુષ અનેક નું કલ્યાણ કરી જાય એને વેપારમાં હલવાડી દીધા તમે, વેરી બધાની દુકાનમાં બેહાડી દીધા. નિવૃત્તિ મારી ગયા પહેલે દીક્ષા લઈ લીધો, દુકાને તો બેઠા હતા એ જ 13 વર્ષની ઉંમર દુકાન છોકરો 4 તો આપણે ભણી લે. એટલે જો ધંધો હોય તો ધંધે લાગે, ધંધો ન હોય તો નોકરીએ લાગે. આ ગરીબ દેશ એટલે મોટા ભાગે માણસો નોકરીએ લાગે. તમને ધંધો નાના મોટો હોય તો ધંધો નાનો મોટો કરી દે જે હોય. મોટા ભાઈએ ધંધો શરૂ કરી દીધો હતો પાલેજી, એટલે એ દુકાને બેસી ગયા. પણ એમને તો નિવૃત્તિ નિર્ણય લઈ લીધો 2-3 વર્ષ માટે. એ દિવસોમાં તો 15 વર્ષે ને 16 વર્ષે છોકરાનું સપણ કરી નાખે, લગ્ન કરી નાખે. એટલે એમને તો એ પહેલાં કોઈ મારા ત્યાં બાધા લઈ લીધી. જ્યારે ઘરમાં વાત શરૂ થઈ કે આપની ઉંમર થઈ છે આપણે કંઈક ગોતીએ, તો કે જાહેર કરી દીધું કે તમને પૂછ્યા વગર ખાનગીમાં મેં મારું કામ પૂરું કરી દીધું છે. તમારે કોઈ તસ્દી લેવાની જરૂર નથી, કાંઈ ઉપાધિ મારી કરશો નહીં તમે. મારે તો સારા ગુરુ મળે તો દીક્ષા લઈ લેવી છે. મારે કાંઈ આ ગૃહસ્થિમાં પડવું નથી. પછી પોતાનું ઉપર સ્વાધ્યાય વિશેષ કરતા, ધંધામાં ધ્યાન ઓછું દેતા. પછી ગામમાં કોઈ અપાશ્રમમાં મહારાજ આવ્યા હોય તો ભરૂચ મને અપાશ્રમમાં ભરૂચ નથી પાલીનું ભરૂચ પછી નાનું એમ કરશે નજીક સાંભળે કે ભરૂચના અપાશ્રમમાં કોઈ મહારાજ આવ્યો છે તો ત્યાં વ્યા જાય. અને દુકાનની હાજરી ઓછી થઈ, દુકાનમાં પણ લક્ષ ઓછું થયું, એમ કરીને સરવાળે દીક્ષા લેવાઈ ગઈ. પહેલેથી નિવૃત્ત રહી ગયા. અંદરથી તો કહી દે છે ઘણા હતા, દીક્ષા લીધી પણ કઈ તત્વ તો મળ્યું નથી. સત્યની શોધમાં હતા, ખોજમાં હતા. શું કે નિર્ણય હતો કે મારે તો નિર્દોષ થઈ ગયો, કોઈ એક કલંક કસાય કલંકનો એ પ્રણિયો મારે નથી. આવ્યું હોય તો થાય, એટલે સત્યની શોધમાં લાગી ગયા. એટલે 33-33 આ વાંચી લીધા સ્થાનક વાસીના. 21 વર્ષની ઉંમરે દીક્ષા લીધેલી જુવાન ઉંમરે, 46 માં દીક્ષા લીધી છે. જન્મ ક્યારે છે? પુરુષોત્તમલાલજી કરીને એક ઈરાજી મહારાજ ને દીક્ષા લીધી હતી. પણ એ જયારે એમને શાસ્ત્રો માંચ્યા પછી એક જાણકાર ને અભ્યાસ ને જુના દીક્ષામાં મોટી દીક્ષા જેને ઘણા વર્ષ થઈ ગયા હોય એવા એક મહારાજ હતા પુરુષોત્તમલાલજી, એની પણ ગયા હતા. મારા આપણા 32 આગળના પણ જૈન પ્રતિમાની તો સ્થાપનાની વાત છે. પહેલાં તો મળ્યું એમને ત્યાં કે ના ના, એ તો યક્ષની પ્રતિમાની વાત છે. તો કે ના ના, હું તમને કાઢી દઉં છું. મારે કબૂલ કરવું પડશે કે જૈન પ્રતિમાની વાત છે, યક્ષની પ્રતિમાની વાત નથી. એટલે એમના ખ્યાલ હતો, પુરુષોત્તમલાલજીને ખબર હતી કે આ વાત જૈન પ્રતિમાની છે. પણ સંપ્રદાય પ્રમાણે વાત કરવી પડે, સંપ્રદાય બુદ્ધિએ એટલે જો આ કાચા વર્તો તો તેને કે ચાલો આપણે ગુરુ એ કીધું આ તો મોટા આચાર્ય છે માની લીધું, જયારે દલીલ કરી ત્યારે મને ખ્યાલ આવી ગયો કે આને આની પણ અહીંયા જૂઠું નહીં ચાલે, આ એવી વ્યક્તિ છે કે આની પણ જૂઠું નહીં ચાલે, આને ધ્યાનથી વહેંચ્યું છે અને સાબિત કરી દેશે મને, અને પછી દલીલમાં ખોટા પડવું તો પોતાનાથી ખ્યાલ હતો જો ભાઈ કાનજી તારી વાત સાચી છે તું પોતે કે મને કેવી રીતે વાત કરી કે એમને જો ભાઈ કાનજી તારી વાત સાચી છે, પણ આપણા સંપ્રદાયમાં મૂર્તિનું નામ લેવાય નહીં, મૂર્તિનું નામ લઈએ તો મારે કે કાઢી મૂકે અને કાલથી કોઈ વોરાવે નહીં કે રોટલાના હા હા પડી જાય. હું આવા મોટા મહારાજ થઈને રોટલાના હા હાટો આવો આવો ધંધો કરે છે કે ભગવાનની પ્રતિમાને હંકારે છે રોટલા હાટો, આપણે ક્યાં રોટલાનો ઘરે છૂટો હતો, સાધુ તો નથી સમ્યક દ્રષ્ટિ તો નથી પણ એકે આત્માર્થી નથી, આટલું બધું વિચાર્યું નથી. એ શબ્દો બોલ્યા છે મારા તો પ્રત્યક્ષ ત્યારે એમ વિચાર આવ્યો આમાં કોઈ આત્માર્થી નથી, સાધુનો તો પ્રશ્ન ક્યાં છે, આત્માર્થી કોઈ નથી, આત્માર્થી આવું ન કરે જીન પ્રતિમાનો નિષેધ આત્માર્થી ન કરે એમ કેવું છે, અને કોઈ નિષેધ કરે છે રહેવાય નહીં આમાં એ વખતે માનવું નથી, તો પોતાની અસાધારણ વ્યક્તિત્વ પર્સનાલિટી એકદમ હાઈ પર્સનાલિટી હતી ભગવાન, આપણે તો વૃદ્ધ અવસ્થામાં જોયા છે તો આવા જોયા છે તો યુવાનીમાં કેવા છે, કડક ક્રિયા પાડનારા શુષ્ક ક્રિયા પાડનારા ઘણી કડક ક્રિયા પાડનારા, દેવ શાસ્ત્રમાં કીધું એ પ્રમાણે અક્ષરશ બીજી રીતે થાય ને આપણે નોરવા નીકળે તો છથરે બધા ગરમ દૂધ હોય કે ગરમ લાળ હોય ને કપડા નો છેડો પહેરાવ અટી જાય, ભાઈ નો કોઈ કપડાનો છેડો અટી જાય સુકી દે રવાના હાલતા થઈ જાય બહુ કડક હતા, ખ્યાતિ બહુ થઈ ગઈ એમ કહેતા હતા કે અમે તો ગળાબૂટ નહીં અમે તો માથાબૂટ હતા માથાબૂટ કે સંપ્રદાયમાં એમ કહેતા હતા, મૂકી દીધું બધું ન જોઈએ આ સંપ્રદાય ન જોઈએ આ સમાજ ન જોઈએ છોડી દીધું બરાબર. હવે આવા ધર્માત્માને પૈસા માટે હળવાવું પડે કુટુંબના ભરણ પોષણ માટે તો પછી ભગવાનને ઠપકો દેવો પડે ને, કેટલાનું ભલું થતું અટકી ગયું એમ કે નિયતિની વિચિત્રતા છે અને એ સ્વીકારવી જ રહી છે, કેમ કે એ તો પોતે પોતાનું આત્મસાધન કરવા નીકળ્યા છે એટલે એ તો પોતાનું આત્મસાધન પ્રવૃત્તિ માટે નિવૃત્તિમાં કરી શકે એને કઈ તો દરકાર છે, હું તો એમાં એમ કહું છું આ નિયતિની વિચિત્રતા છે, શુભ યોગમાં જેને સહન થતું નથી એને અશુભ યોગમાં રહેવું પડે આ તે નિયતિની વિચિત્રતા કેટલી, અને એવી નિયતિની વિચિત્રતાનું જ્ઞાન કરનાર તીવ્ર પુરુષાર્થથી આગળ વધે છે, સુખાર્થની તીવ્રતા સૂચક વાત છે. હવે તમારો પુરુષાર્થ વધારવો, પુરુષાર્થમાંથી ખાસ લાવવું જોઈએ, પ્રતિકૂળ સંયોગો યોગ્યતા વાળા જીવને યોગ્યતા વધારવામાં નિમિત્ત થાય આનું નામ યોગ્યતા છે, જે જ્ઞાનીને નિર્જરા વધારે થાય તો મુમુક્ષુની યોગ્યતા વધે કેવું કાર્ય, બીજું કાર્ય પરિણામ બગડી ને જાય, પ્રતિકૂળતા આવે એટલે કઈ પરિણામ બગડી ને જાય, પરિણામ ઉલટાને સુધરે. જોર થી તત્વો નું ગમન કરે અને આલંબન તો તત્વનું છે ને, સંયોગ નું આલંબન છોડવું છે. નિર્ણય એ કર્યો છે કે સંયોગ નું આલંબન છોડવું છે. જે પરિવાર માટે એને રોકાવવું પડે છે એ પરિવાર નું એને જ્ઞાન છે કે આ કોઈ મારા નથી, આ કોઈ મારા નથી, આ કોઈ નિયતિ એવી છે, કોઈ એવો યોગ છે. એટલે આપણે મારા નથી એવી આરાધનામાં નિર્દ્રા કરવાની છે. પરસ્પર વિરુદ્ધ છે ને, પ્રવૃત્તિ મારા પણે કરવી પડે છે, મારા ગણીને કરવી પડે છે, અને અંદરમાં મારા નથી. નિર્દ્રા વિશેષ કરે છે, સહન કરી લઈએ, પણ સહન કરે છતાંય તે એની અંદર દુઃખ ભાવે સહન નથી કરતા. હા, દુઃખ ભાવે સહન નથી કરતા, નિર્દ્રા કરે છે, એ એક વિશેષતા. અને યોગ્યતા વાળા જીવને એમ થવું જોઈએ કે જે પોતે ક્યાં તો શું છે કે પરિણતિ છે, અનુભવ છે, અનુભવ સિદ્ધ છે. અહીંયા પ્રયત્ન જે સમજણ છે એ સમજણનો પ્રયત્ન કરવાનો કે હું શું સમજો કે સંયોગ કે ભિન્નતા છે. અને જો ભિન્નતા મને સમજાતી હોય તો ઉદાસીનતા આવવી જોઈએ, એને બદલે અપેક્ષા પણ થાય છે. અપેક્ષા અને ઉદાસીનતા પ્રતિપક્ષમાં છે, વિરુદ્ધ અમે હમ ઉભા છે. તો અપેક્ષા મને કેમ આવે છે, મને ઉદાસીનતા, હું ઉદાસીનતા કેળવું, ઉદાસીનતા કેળવવા માટે આ કુદરતે આવું પરિસ્થિતિ ઊભી કરી છે. તો ભગભાઈને શું કીધું કે કુટુંબ ઉપર તમારું મમત્વ છોડાવવા માટે ઈશ્વરે ચાઈને તમને પ્રતિકૂળતા મોકલી છે. જો પ્રતિકૂળતા ન મોકલી હોય તો તમે મમત્વ વધારી બેસો, માટે ઈશ્વરે ચાઈને તમને આ પ્રતિકૂળતા મોકલી છે. કુદરતની કૃપા કઈક ઓછી છે એના ઉપર, કુદરતની કૃપા ઓછી છે એમ સમજવું. આ તો ખરો મોકો છે કામ કરવાનો,
જાઈને મોકલી
છે, કુદરતે કૃપા કરી છે એમ સમજવાનું. પરિણામ બગાડવાનો વિષય છે એના માટે બહુ સરસ વચન સમજી એ લીધું કે આ કાળમાં મુમુક્ષુ જીવને પ્રતિકૂળતાનો ઉદય આવ્યો કરવા બરાબર છે. મારે સમજાવવાનું સમજાય તો મુમુક્ષુતાની ભૂમિકાનો ત્યાગ થઈ જાય, મુમુક્ષુતા છૂટી જાય. મૂંઝવણ ન જોઈએ, આ મૂંઝવણ કાળવાના માર્ગે તો ચડ્યા છે, મૂંઝવણ છે ને, મૂંઝવણના હજારો પ્રકાર ભલે ગમે એનો માસ્ટર કે છે, અહીં કોઈ મૂંઝવણ ન થાય એવો ઉપાય છે.
જ્ઞાનીઓ આવા વચનો દ્વારા ઘણી કરુણા કરી છે, અને વચનો જ્ઞાનીઓ આવા વચનો દ્વારા ઘણી કરુણા કરી છે, અને વચનો સામે આવ્યા છે, છતાંય એ વાતને ગૌણ કરી દે,
એ વાતને ગૌણ કરે છે. તો જેને મુખ્ય કરે છે અહીંયા કેમ જાગૃતિ નથી, મુખ્યતા કરવા માટે જાગૃતિ જોઈએ. ત્યાં મારી ભૂલ થાય છે, નુકસાન થાય છે, ત્યાં હું જો ચેતતો નથી. આપણો આવે હાલતા હાલતા ત્યાં હું ચેતીને કરીને હાલતો નથી, આંખો નીચેને હાલ. અને પછી પગ મળાય ત્યારે એમ કહું ભલે આ પગ મળાઈ ગયો, મળાય નહીં ધ્યાન ન રાખે તો ચાલતી વખતે ધ્યાન રાખતું સીધી વાત. બીજો એક સિદ્ધાંત લે છે કે પર્યાય હી પર્યાયતા કરતા હૈ, ત્રિકાળે અંશ અથવા આખા દ્રેલ ને પર્યાય હી પર્યાયતા કરતા હૈ, ત્રિકાળે અંશ અથવા આખા દ્રેલ ને. જો કેટલું સુખું કહે છે, નહીતર પ્રમાણ અપેક્ષાએ તો દ્રેલ પર્યાયનો કરતા છે, વિકાળીની અપેક્ષાએ તો કઈ વિચાર કરવાનો પ્રશ્ન જ રહેતો નથી. કેમ કે શું? કેમ કે એ તો એક સામાન્ય છે ને આ વિશેષ છે, એકબીજાને અડતા નથી, અથવા સામાન્ય સામાન્ય પ્રમાણે કાર્ય રહે છે. વિશેષ કદી સામાન્ય રૂપે થતું નથી, સામાન્ય સ્પષ્ટ નથી. પણ ત્રિકાળી અંશ અથવા આખા દ્રવ્યને એ કરતા કરવાથી તરફ માને એ ક્ષણની પર્યાય સ્વતંત્ર છે. આ કરતા કર્મની છેલ્લી હદની વાત છે, ચરમ સીમા છે, છેલ્લી હદની વાત છે. આના ઉપર થોડો ગુરુદેવ સરકાર છટકાર કરજો. અતો પર્યાય મેં આખા એકાકાર હોના યોગ્ય નહીં. આખું દ્રવ્ય જે લખ્યું
આખું દ્રવ્ય નહીં,
અથવા કરીને લીધું છે ને એટલે અખંડ દ્રવ્ય લેવું હશે આખામાં. અખંડ દ્રવ્ય છે ત્રિકાળી, અખંડ દ્રવ્ય
પ્રમાણે
અપેક્ષા એ કરતા કર્મ થી ચલો ચરમ સીમા. કરતા કર્મ ની આ ચરમ સીમા છે. અથવા પર્યાય ને આખા એકાકાર હોના યોગ્ય
નહીં.
એટલે શું છે કે પ્રમાણનો પણ એકાંત લેવાનો નથી અને આનો પણ એકાંત લેવાનો નથી. કથનચિત સ્વતંત્ર છે, કથનચિત સ્વરૂપ પદાર્થ આધીન છે, પર્યાય નિજ પદાર્થ આધીન છે, પરાધીન તો એકાંત નથી. શું એમ જેવું સમૂહ કોઈ થાય એ કરતા કર્મનો સિદ્ધાંત જ્ઞાન કુદરતી લઈ લીધો ત્યારે કોઈ આ ચર્ચા નથી. એ દ્રષ્ટિએ પણ એમને લખી લાગે છે આગળ માં પહેલા પેરેગ્રાફમાં વાંચ્યું છે. કર્તા કર્મ નો અલૌકિક અધિકાર વંચાય છે એ દ્રષ્ટિએ કર્તા કર્મ નો પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી દીધો છે. ત્યાં એ વાત નથી, કરતા કર્મ અધિકારમાં એવી વાત નથી. ત્યાં તો રાગનો કરતા નથી, એક જ વાત આપણે છે. દેહાદીનો તો કરતા નથી પણ રાગનો પણ કરતા નથી, એ કરતા કર્મ અધિકારનો વિષય છે. પણ એક સમયની પર્યાય જ્ઞાનની પર્યાયનો કરતા ત્રિકાળી અંશ નથી એ વાત ક્યાં
નથી.
ચરમસીમા સુધી લઈ ગયા છે કરતા કર્મને, ચરમસીમા સુધી લઈ ગયા છે. એટલે તો ચરમસીમા એ શબ્દ વાંચ્યો છે. છેલ્લી હદની તો આ વાત છે, પેલી વાત છે પણ એથી આગળ પણ છેલ્લી હદની આ વાત છે એમ કે. આત્મઅનુભવ કે બિના સબ કુછ શૂન્ય હૈ, આત્માના અનુભવ વિના જેટલું કાંઈ વિશેષતાઓ હોય એ બધી મીંડા મૂકવા જેવી છે. એનું મૂલ્ય કેટલું કરવું ગણવું
મીંડું,
શૂન્ય જેટલી મૂલ્ય મૂકવું. ગમે તેટલી વિચક્ષણતા હોય, વિશેષતા હોય, ત્યાગ વૈરાગ ભક્તિ શિરોષણ બધું અનુભવ શૂન્ય છે. અનુભવનો એકડો થયો પછી એ શૂન્યની કિંમત શરૂ થઈ, ત્યાં સુધી શૂન્યની કિંમત. રાગ મને પર સાધક કે હૃદય મેં સિદ્ધ ભગવાન ટંકો ઉત્કીર્ણ રહેતે ભલે રાગ હોય રાગ નો અંશ છે આખો રાગ તો કઈ થતો નથી આંશિક રાગ સાધક ની દિશામાં થાય છે કાર્યક્રમ પૂરતો પણ એના શ્રદ્ધા જ્ઞાનમાં એના હૃદયમાં એટલે શ્રદ્ધા જ્ઞાનમાં નિજ શુદ્ધ સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે ટંકો ઉત્કીર્ણ બિરાજમાન ઘૂંસાય નહીં એવી રીતે બિરાજે છે સમ્યક દ્રષ્ટિને રાગ છે ને એમ પૂછે સમ્યક દ્રષ્ટિને રાગ છે ને પણ હવે એને સમ્યક દ્રષ્ટિને એના હૃદયમાં સિદ્ધ ભગવાન બિરાજે છે એ કેમ નથી દેખાતા ને તને રાગ દેખાય છે જ્ઞાની એમ જીવે છે મુનિઓ એમ જીવે છે ભલે સમ્યક દ્રષ્ટિના હૃદયમાં તો સિદ્ધ ભગવાન બિરાજે છે એના રાગમાં ક્યાં જવું મારે એક માણસ એમ કે ભાઈ અત્યારે મારે 25 લાખ રૂપિયા નામમાં લઈ લેવા એટલે મારે જે કરવું એ કરો તો નામ હવે કોઈ જગ્યાએ એમ કે ભાઈ અહીંયા જરાક આટલો ખર્ચ ન કરતા ઓછો ખર્ચો આ જગ્યાએ એને હમ જોવાય ખરું બરાબર એને એમ કહેવાય કે તમે ખરે લોભિયા છો લોભિયા એવી હું વાત કરો છો એમ કહેવાય એને જેને સિદ્ધ ભગવાન પોતાના મસ્તકે ધારણ કર્યા છે સિદ્ધ ભગવાનને શ્રદ્ધા જ્ઞાનના મસ્તકે ભગવાનની વાતો કરી શ્રદ્ધા જ્ઞાનની પર્યાય છે ઉત્કૃષ્ટાંગ શ્રદ્ધા જ્ઞાન નિર્મળ છે આ ઉત્કૃષ્ટાંગ છે ને આ ઉત્કૃષ્ટાંગ છે ચરણ છે વિકૃષ્ટાંગ સિદ્ધ ભગવાનને જોવાય કે એક અંશમાં રાગ થાય છે એને જુઓ કેને જુઓ કેમાં રાખતો હતો કોને જોવો જ નહીં જોવો છે એને જોતો નથી એને જોવું છે એને કારણ પરમાત્મા એની વાસ્તવ ને આત્મા હે જે કારણ પ્રથમ પરમાત્મા છે તે જ વાસ્તવમાં કારણ પરમાત્મા તે જ વાસ્તવમાં આત્મા છે ત્રિકાળી ધ્રુવ સામાન્ય હૈ કે વહી સર્વ તત્વો કા આત્મા કારણ પરમાત્મા તે જ વાસ્તવમાં એટલે અંદરમાં શુદ્ધ સ્વરૂપ છે એ જ આત્મા છે રાગદ્વેષ મોહના પરિણામે કઈ આત્મા નથી આત્માનું સ્વરૂપ નથી એની સાથે એને મેળ પણ છે એ જ આત્મા છે ત્રિકાળી ધ્રુવ સામાન્ય હૈ એક વહી સર્વ તત્વો કા સાર એ જ કારણ પરમાત્મા છે એ જ બધા તત્વોમાં નવે તત્વોમાં કોઈ સાર હોય તો એ જ તત્વાર્થ સાર છે આ ખુદાર્થ બીજું કોઈ સાર નથી કારણ પરમાત્મા છે આપણે માત્મા કારણ પરમાત્મા એને એટલા માટે કહે છે કે કાર્ય થવામાં આલંબનભૂત વિષય છે કાર્ય થવામાં એ આલંબનભૂત છે અથવા પરમાત્માનું દર્શન થવામાં નિજ પરમાત્માનું દર્શન થવામાં એ પોતે કારણરૂપે પડે છે કારણરૂપે ઊભા છે એવી ઉપમા લીધી છે એની મતમાં એ બધા પ્રકાર છે ભગવાન દર્શન દેવા આવે ઉપરથી ભગવાન દર્શન દેવા આવે તો ઘરના કમાડ બંધ કરીને સૂઈ ગયો હોય અડધી રાતે આવે તો ડોર બેલ નહીં દેખાય આખળ સકડાવે વાડ રોજ સ્મરણ કરે છે અત્યારે આવવાનું મન થયું એટલે આવ્યો છે આંકડો ખખડાવે છે એમ પર્યાયને ના દરવાજે આવીને કારણ પરમાત્મા અનંત કાળ થી આગળ ખડાવે છે કે તારો પર્યાય નો દરવાજો ઉઘાડ, કબાટ બાણા ખોલ, હું ઉભો છું. પોતે બાણા ઉગાડે તો તરત દર્શન થાય છે. અનંત કરુણા છે ને, જાય નહી, પાછા ન જાય. તું ન ઉઘાડ તો કઈ નહીં, મારું કઈ કાર્ય હું નહીં છોડું છું. હું તારી ફરજ ચૂકી, એટલે કે મારે મારી ફરજ ચૂકી દેવી એવું કોને કીધું? કારણ ફરવ જ રાખે, થોડું માણું છોડું છું, હું ઉભો છું. એનું નામ કારણ પરમાત્મા. અવગણના કરે છે, ઉપેક્ષા કરે છે, અપમાન કરે છે, પણ તો એ પાછા જતા અનંત કરુણાની મૂર્તિ આને કહેવાય. કારણ પણ ઉભા જ રહી છે, સખડા એવા જ કરે છે. ખોલ કે ખોલ તો દરવાજો છે, એ તો શું છે કે મોઢું કરીને બેઠો છે. પરમાત્મા એવા છે કે જેના દર્શન માત્ર થી કારણ પરમાત્મા કીધા છે, અને કેવળ જ્ઞાન ને કાર્ય પરમાત્મા કીધું છે. કાર્ય પરમાત્મા થાય એનું એ કારણ પરમાત્મા. સાર છે, હિતરૂપ છે, સુખરૂપ છે, બધું એમાં આવે. સાર એટલે હિતરૂપ અને સુખરૂપ. પહેલા તમે સાર હિતરૂપ અને સુખરૂપ છે. સતત દ્રષ્ટિધારા વર્ષાતે ચૈતન્ય પ્રદી ચૈતન્ય કે પ્રદેશ પ્રદેશ સહજ માન દીપોત્સવ થી ક્ષણે ક્ષણે વૃદ્ધિ કરતે. દિવાળી ઉપર લખેલો કાગળ છે, નવેમ્બર છે ને. શ્રી ગુરુદેવ કો અનંત ભક્તિ ભાવે ભક્તિ કરી મથાળામાં ભક્તિ કરી. ચાલો મથાળું બાંધ્યું છે, પછી પત્ર લખે. સતત દ્રષ્ટિધારા વર્ષાતે એ દ્રષ્ટિનું પરિણામ છે, એ સતત નિરંતર વર્તે છે. અને પોતાના ચૈતન્યના પ્રદેશે પ્રદેશે સંજ્ઞ જ્ઞાનના દીવાઓની હારમાળા જેને પ્રસ્તાવ્યા કરી છે, અને એમાં ક્ષણે ક્ષણે વૃદ્ધિ કરે છે જ્ઞાનના પ્રકાશમાં. એવા ગુરુજનોને સત્ય ભક્તિ ભાવે નમસ્કાર કરે. દ્રષ્ટિધારા દર્શાવે, આ કૃપાની દ્રષ્ટિ દર્શાવે છે ને, મારા ઉપર એમની સતત કૃપા છે. મારા ઉપર સતત એમની જે દ્રષ્ટિ છે, કૃપા દ્રષ્ટિ છે, મારા ઉપરની એમની કૃપા દ્રષ્ટિ ક્યારે એક ક્ષણ પણ બંધ થતી નથી. સતત દ્રષ્ટિધારા નાની જયારે નમો લોહી સૌ સિદ્ધાનંદ કે ત્યારે સાત રાજ્યમાં અસંખ્ય યોજન છે. કેટલો મનુષ્ય લોકમાં બેઠા છે, પરમાત્માને યાદ કરે છે, સ્મરણ કરે, નમો સિદ્ધાનંદ અસંખ્ય અંતર ત્યાં બેઠેલા અનંત સિદ્ધોને અંદર ચિંતા રહે છે, અહીં અંદરમાં લઈ આવે છે, અથવા એનો ઉપયોગ છે અસંખ્યનું અંતર કાપીને ત્યાં જાય છે, એમ કહો કે ઉપયોગ મેં એને લઈ આવે છે એમ કહો. એટલે જ્ઞાન ને ક્ષેત્ર નું અને કાળ નું અંતર રહેતો આત્મા ને ક્ષેત્ર ને કાળ નો અડતા રહે. ચોથો વારો હોય તો ધર્મ થાય એ અહીંયા વાત નથી, પાંચમા વારામાં એવી વાત નથી, કે ચોથો વારો હોય તો ધર્મ બરાબર ધર્મ થાય. ચોથા વારામાં તો દરિયામાં રતન છે, અહીંયા તો કુંડામાં રતન છે એમ કહે છે. જલ્દી મળે એવું છે એમ કે પ્રતિકૂળતા તો અનુકૂળતા છે ધર્મ પામવા માટે એમ કે. પત્ર યથા સમયતા મેરે પ્રતિ કે અનુરાગ છો, વારંવાર આપ લોગોં કો મુજે વહાં બુલાને કા વિકલ્પ હોતા હૈ. કારણ કે હમણાં તો આવી ગયા છે દિવાળી પહેલાં, પરંતુ પૂજ ગુરુદેવ કે સાનિધ્ય કા દીપાવલી કે અવસર પર મુજે લાભ સંભવ નહીં હૈ. આંખ કે ઓપરેશન કા સમય કમ રહ ગયા હૈ તો પૂરા પૂરા ખ્યાલમાં એમ કે લખ્યું છે. પછી શિયાળામાં એમ કે ગુરુદેવને રૂજ શરત આવે કે એ મોતિયાનું ઓપરેશન છે શિયાળામાં કરાવ્યું, લખી થઈ ગયું છે, જરા ઠંડી વધે છે લખ્યું હતું. પછી તો વ્યાખ્યાન બંધ થશે, આંખનું ઓપરેશન થશે, પછી વિંચાવવાનું પણ અમુક ટાઈમ વાંચવાનું બંધ રાખવું પડે, એટલે હું વ્યાખ્યાનો બંધ થઈ ગઈ છે થોડા દિવસો માટે. માટે તમે લાભ લેવા માટે જલ્દી જલ્દી આવી જાય મારા ખ્યાલમાં છે, તો પૂરા પૂરા ખ્યાલમાં. શ્રી દીપચંદજી આદિ મહા આવે એ દિવાળી ઉપર આવતા હતા, દીપચંદજી શેઠિયા. શ્રી દીપચંદજી આદિ મહા આવે હુએ હૈ તો મેરે સંબંધ મેં કુછ બાદ ભી હુઈ લિખા તો જાના, મારા સંબંધમાં પણ કંઈક વાત નીકળે છે જાય ને, તે પછી ક્યાં લખું. શ્રી બનાસીદાસજી કે પદ ખ્યાલ તો આવી જાય કે આપણે ત્યાં શું લખે મારા માટે, મારો વિરોધી મારા માટે શું લખે એ કઈ સામાન્ય બુદ્ધિ નો વિષય છે, મારા વિશે કઈ વાત નહીં કરી શકું, બધું ખ્યાલમાં છે. એ પોતે એ વાતને કઈ ખોલવા માંગતા ચાલીસ હજાર કઈ બેસે નહીં એવું કહે. અત્યારે નથી લોકો તમને સ્થિતિ નથી, બેઠો પ્રદેશ ચિંતા નથી, વિરોધ કરેલો ત્યાં તો વિરોધ થયો હતો, કલકત્તામાં તો વિરોધ થયો હતો, મારે કઈ લેવા દેવા. મેં ત્રિકાળ કરણી સો ન્યારા ચિદ વિલાસ પદ જગવુજી યારા, રાગ વિરોધ મોહ મમ નાહી, રાગ વિરોધ મોહ એ કોઈ મારો નથી, મેરા અવલંબન તો મારા અવલંબન, રાગ કરે દ્વેષ કરે કોઈ કાંઈ કરે કાંઈ, હું તો સિદ્ધ વિલાસમાં મારા ચૈતન્ય વિલાસમાં બીજું પદ લીધું છે. તજી વિભાવ હું જે મગન શુદ્ધા તમ પદ માહી, એક મોખ મારગ હે ઓર દૂસરો વિભાવ તુજીને શુદ્ધ શુદ્ધાત્મામાં મગ્ન થા, આ એક જ મોક્ષ માર્ગ છે, બીજો કોઈ મોક્ષ માર્ગ નથી. અન્ય કોઈ લિસ્ટ માર્ક લખી હશે દીક્ષિત વિગત લખી હશે માન્ય નથી કરતા કે કરે છે દિલ્હીના પ્રેમચંદજી છે એ પાસે સોગાની બાજુ બાજુ વળેલા એ લોકોને આપણા થોડી ચર્ચા એ વાત એ વખત છેલ્લે છેલ્લે જયારે દિલ્હી ઉપર થઈને કલકત્તા ગયા દિલ્હી પ્રેમચંદજીના ઘરે ગયા હતા દિલ્હી એમના કોઈ ભાઈ ગતો કર્યા હતા દિલ્હી ઉપર દિલ્હી ઉતરે તો દિલ્હી ઉતર્યા છે રોકાવું હશે દિલ્હી થોડો કાંઈ પછી આ તમને પત્ર વ્યવહાર કરતા હતા પ્રેમચંદજી એની સાથે આ બાજુ સમજો હતો મને જરૂર મળવાનો લાભ મળે એમના ઘરે ગયા હતા પ્રેમચંદજી મને વાત કરી મારા ઘરે આવ્યા હતા અને એમને વાત કરી છે કે શિષ્યાજીના અનુયાયી છે લોકો દિલ્હીમાં એ તો તમારી જૂની વાત કરે ન્યાયજી શૂન્ય દ્રષ્ટિ નથી દ્રષ્ટિ છે નિશ્યાભાષી નિશ્યાભાષી ઘરમાં તો પંદર મહિને નિશ્યાભાષી પછી એમ તમે એવી વાત કરી તો કે હા શું એમણે શું કીધું બોલ્યા નહીં સાંભળી લીધું મને જવાબ નહોતો એવી વાત નહોતી કરવી કાંઈ તમારો વિરોધ કરે છે એવી વાત એમને કરવાની શું કરું શું ભલે આપણે એમને વાત પતાડવાની કંઈ જરૂર નથી મારા પછી સહેજે વાત થઈ ગઈ કે મારા વિરોધની આ લોકોને હવે સત્તા થતી હોય ને મારા વાત થઈ ગઈ એટલે એમને ખબર હતી
પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ.